नमः विष्णुपदाय
Wilson won Gujarat election. Everybody knows. Vaishnava Janato Tener Kari.
Yeah.
ನಾರಾಯಣನು ನಾಮ ಜಲೇತ
into the subject matter of pure devotion. Bhakti tattva su che kevi rite pamaye ena vishe apne thoda bhajan gaishu pachi eni samjana kishu. Hum log abhi bhakti ke tattva ke bare mein vichar karenge. ये भजन है गोविंददास कविराज का, आप सभी जानते हैं कि हरे कृष्ण वाले भजन हो रे मना सुना है ना। हाँ तो जरा गाने का प्रयत्न करना साथ में, आप लोग भी गाओ। भगवान के नाम के लिए मुख खोलने की आवश्यकता होती है, इसमें यदि कोई मना करता है उसको तजने की बात कर दिया, सही ना। ये शास्त्र कह रहा है वी शुड गिव अप द कंपनी हु इज प्रिवेंटिंग अस टू चैंट द होली नेम।
भजहु रे मन श्री नंद नंदन अभय
जामिनी Pay attention to the translation. Oh my, just worship the lotus feet of Saranananda, which makes one fearless. Having obtained this rare human birth, cross over this ocean of worldly existence through the association of saintly persons. Why do we have to cross over the repeated birth and death, which is called samsara, by the association of saintly persons? There is no other way. The saintly persons will inspire to realize the reality of the life. So once you know, once you make an effort to realize, then you will come to the real problem that is harassing. Otherwise we are all miserable at all the times. Unless and until we take shelter at the lotus feet of Lord Shri Krishna, nothing can be resolved. So saintly person will inspire you to realize the ultimate goal of life, which is obtained by taking shelter at the lotus feet of the Lord. Both in day and night, I remain sleepless, suffering the pains of the heat and cold, the wind and the rain. For a fraction of flickering happiness, I have uselessly served the wicked and miserly man. What assurance of real happiness is there in all of one's health, wealth, youthfulness, sons and family members? The life is tottering like a drop of water on a lotus petal. Therefore, you should always serve and worship the divine feet of Lord Hari. It is the desire and great longing of Govinda Das to engage himself in the nine processes of bhakti, namely hearing the glories of the Lord Hari, enchanting those glories, constantly remembering him and offering prayers to him, serving the Lord's lotus feet, serving the Supreme Lord as a servant, worshipping him with flowers and incense and so forth, serving him as a friend and completely offering the Lord one's very self. So these are the ways one has to adopt in order to surrender to the Supreme Lord. We got to page number 11. The process of hearing and chanting is brought by Chaitanya Mahaprabhu. See his activities. Chaitanya Mahaprabhu Vrindavan aa rahe hain. Inhone Harinam ke alawa kuch nahi kiya aur wahi sikhaya aur unse hi sare jagat ka udhar karne ka sara plan de diya. Srila Prabhupada ne वही आदेश का पालन किया. आप प्रभुपाद जी की जीवनी, इसलिए प्रभुपाद जी के शिष्य भी हरेक देशों में भटकते रहते हैं, क्योंकि चैतन्य महाप्रभु का आदेश जारे देखा तारिक कृष्ण उपदेश, हमारे आज्ञा देव पर तारी. जब किसी से हम मिलते हैं, देखते हैं, सिर्फ कृष्ण का उपदेश देना और कुछ बकवास मत करो. इससे सारे देश सारे जगत का तार मत जाए. द डिलीवरेंस ऑफ द होल ह्यूमैनिटी इज सिंपली बाय टू एंगेज देम इन चैंटिंग द ग्लोरीज ऑफ लॉर्ड कृष्ण एंड नो वन एल्स. कृष्ण इज नॉट in the pockets of Hindus only. Krishna is in heart of each and every living entity. Why? Because each and every living entity is part and parcel of Krishna. That's what he claims in Bhagavad Gita. He doesn't say each and every Hindu is my part and parcel and others are not. What I say, Mamaivamsho Jiva Loke Jiva Bhuta Sanatana. He says, the jiva, the soul, which is existing in each and every living entity, whether it's a microbe or a dinosaur. They are all my part and parcel. So therefore he claims everything. Nobody can claim that except God. If nobody has claimed, then there must be something of his own expansion, but not his very self as Krishna. Krishna appears as different avatars. Krishna appears as this, his own expansion, but his separated expansions also. All the jivas are his separated expansions. They are in quality with Krishna, but not quantitative. These qualities are inherent, but in Maya, these qualities are covered. We have to uncover by chanting of the holy name, by spiritual energy, our spirituality will be exposed. So, Chaitanya Mahaprabhu is arriving in Vrindavan. How does he arrive? Dule dule gaura chandari guna gai.
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 Asiya Vrindavane, Asiya
Hari Nati Chede
Mayura Mayuri Pre. Swaying to and fro and singing the glories of Lord Hari. The creepers adorning the trees of Vrindavan are overwhelmed with ecstatic love and they are speaking about the glories of Lord Hari. Flocks of birds who live in the groves are singing the name of Lord Hari. Lord Gaura says, Hari Hari, a female parrot responds, Hari Hari, and then all the male and female parrots start singing a loud chorus of the name of Hari. Becoming intoxicated by the holy name, the deer come forward from out of the forest. The peacocks and peahens are dancing and frolicking in ecstatic love. Lord Hari is in his heart, Lord Hari is in his meditation, and he always chants the name of Lord Hari with his voice. Gaura Chand is intoxicated by ecstatic mellows and rolls around on the ground while singing and singing Harinam. Arriving on the banks of Yamuna River, he dances wildly while chanting Hari Hari. Mother Yamuna becomes so ecstatic that she arises and comes forward to wash Lord Gauranga's feet. Om Ajnanati Mirandasya Jnananjana Shalakaya Chakshur Militam Jena Tasmai Sri Guruve Namaha. Aapne jare janmya kare andhkarma janmya bhale bhagwane aankh aapi hoye પરંતુ આંખ પોતાની જાતને જ નહીં જોઈ શકતી હોય એવી દશામાં મૂકેલી છે. આપણે જો આપણી જાતને જોવી હોય તો અરીસામાં જોવું પડે ને તે બધું અવળું પ્રતિબિંબ બતાવે. એટલે સાચું જોવાની દ્રષ્ટિ વગર આપણે આવ્યા એટલે અંધકારમાં જન્મ્યા એમ કહેવાય. હા તો મારા ગુરુએ મારી આંખ ખોલી જ્ઞાનના ચક્ષુ આપી કે કેવી રીતે જોવું. જોવા જવાની પણ કળા હોય છે. આપણે જેમ બધું આંખે જોઈએ તે કે પરફેક્ટ નથી હોતું. શા માટે? કારણ કે આપણી ઇન્દ્રિય પરફેક્ટ નથી. આપણામાં ચાર ક્ષતિ છે. હા, પહેલી ક્ષતિ અપૂર્ણ ઇન્દ્રિય. એ ઇન્દ્રિયો અપૂર્ણ હોય તેના થકી જે બધી જાણકારી પ્રાપ્ત થાય તે બધી અપૂર્ણ જ કહેવાય. અપૂર્ણ ઇન્દ્રિયોથી પૂર્ણતા નથી આવી શકતી. એટલે આપણે ભૂલ પણ કરી શકીએ ને આપણે ભ્રમણામાં પણ મુકાઈ શકીએ. જો ભૂલ કરવાની આદત હોય ને ભ્રમણામાં પડવાની આદત હોય તો એ અપૂર્ણ ઇન્દ્રિયોને આભારી છે. તદુપરાંત આપણે બધા અહંકારથી ઘેરાયેલા છે, મિથ્યા અહંકારથી ઘેરાયેલા છે. એ અહંકાર આપણને સાચું બોલવા નથી દેતો. એટલે જૂઠું બોલવાની ટેવ અને જૂઠું બોલવાથી આપણે વધારે બીજાને છેતરવાની. કોઈ પણ હિસાબે કોઈ પણ એવો દાવો નથી કરી શકતો કે હું સત્યવાદી છું. સત્ય શું છે એને ખબર જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમ સત્યની મૂર્તિ છે, જેના બધા વિસ્તારો સત્યનારાયણ તરીકે પણ ઓળખાય. પણ જાતે કોઈ સત્ય સાહેબ નથી બની શકતું. સત્ય એટલે સનાતન અવસ્થા વાળી આપણી જે સ્થિતિ છે તે સત્ય કહેવાય. એ અનંત ગુણવાળી છે. બીજો ગુણ છે પૂર્ણ જાણકારી. જો સત્ય હોય તો પૂર્ણ જાણકારી આપણે, એ અધૂરી જાણકારી નહીં. અને ત્રીજો એ આનંદમય હોય. આત્માના આ ત્રણ લક્ષણો છે એ શુદ્ધ અવસ્થામાં જ હોય. કારણ કે ભગવાનનો અંશ છે. ભગવાન કૃષ્ણની વ્યાખ્યા ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. આ બ્રહ્મ સંહિતા માનતા. કઠોપનિષદના ઈશોપનિષદના ઉપોદ્ઘાતના પહેલા મંત્રમાં ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ પરિભાષામાં. આ બંનેમાં કોઈ ફેર નથી, પરંતુ પરમ સત્યની પરમ વ્યક્તિત્વ ભગવાન શ્રી કૃષ્ણના 64 કળાના ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. શક્તિ હોય તો શક્તિનો પ્રાદુર્ભાવ થાય. પ્રાદુર્ભાવ એટલે પ્રગટીકરણ. શક્તિ જ્યાં સુધી પ્રગટ નહીં થતી હોય તો શક્તિમાનનો પરિચય નથી કરાવતી. આપણે આપણી આસપાસ બધી શક્તિઓનો પરિચય કરી શકીએ છીએ, કારણ કે એ પ્રગટ થયેલી છે. આ ઇલેક્ટ્રિસિટી પ્રગટ થયેલી છે, પણ એ ભૌતિક શક્તિથી પ્રગટ થયેલી છે. ભૌતિક શક્તિ ભગવાનની અપરાશક્તિ કહેવાય છે, એટલે કમજોર. જ્યારે ભગવાનની આંતરિક શક્તિ જે કહેવાય એ પરાશક્તિ કહેવાય. દરેક જીવ પરાશક્તિનો અંશ છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે કે ભૂમિરા અપનરો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકારમ ઇતિ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટતા. મારાથી જુદી પડેલી, મારાથી જ પેદા થઈ પણ મારાથી જુદી પડેલી આ 8 પ્રકારની પ્રકૃતિ એ અપરા છે, જુદી પડેલી છે. એ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. આ શક્તિનો પ્રગટીકરણ છે. કોઈ અહંકારી વ્યક્તિ હોય તો એના મનોભાવ પરથી આપણે નથી ઓળખી શકતા, ઓળખી શકીએ કે નહીં? તો અહંકાર ઓળખાય, બુદ્ધિ ઓળખાય. આ બુદ્ધિ, આ બુદ્ધિમાન મનુષ્ય છે, ડાયો ડમરો છે, આપણે કહીએ ને, દોડ્ડાયાને આપણે બુદ્ધિમાન નથી કહેતા, ખરું કે નહીં? તો એ બુદ્ધિ વિચક્ષણ હોય, કોઈ કુશળતાથી કંઈ કરી બતાવતો હોય તો બુદ્ધિમાન કહેવાય, ડકોળ ના કહેવાય, બેવકૂફ ના કહેવાય. કોઈના મનમાં શું ચાલે એને પણ થોડું કળી શકાય તો ખરું, કારણ કે આખો એનો મૂળ કેવો છે તેના પર. અને આ પંચમહાભૂતનું શરીર, પૃથ્વી, જળ, અગ્નિનો વાયુ, આકાશનો બનેલો, એ બધા પાર્થિવ તત્વો છે. એ સત્વ, રજ અને તમો ગુણથી બંધાયેલા છે. સૃષ્ટિનું સૃજન થયું એમાં આ તત્વો બધા, 24 તત્વોમાં 8 તત્વો તો આ જ આવી જાય છે. 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયોના વિષય, 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય, અને કર્મેન્દ્રિય. ઉપર મન તો 16 તો ત્યાં થઈ ગયા. પછી બીજા 7 મૂકો તો 23 થયા. અને એ બધા સમયના ઘેરાવામાં તો આ શરીર અવિદ્યા, એમાં જળ તત્વો આવેલા છે. જળ તત્વમાં ચેતન આપનાર આત્મા, એ ભગવાન કહે કે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયંતિ સંભવંતિ તાસાં મહદ યોનિ અહં નિજ પ્રગતિતા. કૃષ્ણ ભગવાન દરેક યોનિ, 84 લાખ યોનિ તો સાંભળી હશે, દરેક યોનિના બીજ પ્રદાન કરનાર પિતા હું છું. એટલે જીવ એનો અંશ, જીવ એનું બીજ થયું. હવે જીવ એનાથી છૂટો પડ્યો શા માટે? આ પ્રકૃતિ પછી બનાવી પડી, પણ જીવે પહેલા એવી ભગવાન વિરુદ્ધ ઈચ્છા કરી છે, જે ઈર્ષા થકી બતાવેલી છે. ఇచ్ఛా ద్వేష సముత్న ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే ఆక్తి పరత. કોઈ પણ અપવાદ વગર આ બધા જીવડાઓ સમૂહમાં એ ઈચ્છાના દ્વેષથી જ મુકાયેલા છે. એટલે ભગવાનનું વાતાવરણ તેની આધ્યાત્મિક શક્તિથી બનેલું એ અંતરંગ શક્તિ કહેવાય. એ અંતરંગ શક્તિમાં ન તદભાસયતિ સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વાન નિવર્તંતે તદ્ધામમ પરમમ. ભગવાન પોતાના ધામ વિશેનો પરિચય આપે છે. જ્યાં સૂર્યની આવશ્યકતા નથી, જ્યાં ચંદ્રની આવશ્યકતા, જ્યાં ઇલેક્ટ્રિસિટીની આવશ્યકતા નથી. પાવક એટલે ઇલેક્ટ્રિસિટી. અને એક વાર એ ચિન્મય ધામમાં ગયા પછી પાછા આવવાની જીવને આવશ્યકતા એ મારો ધામ છે. ભગવાનનો આ એડ્રેસ છે. એ ક્યારે એ બધું એમણે કર્યું છે. આપણે એના કીર્તન શા માટે ગાવા જોઈએ? કારણ કે એને પોતાના વખાણ બહુ ગમે છે. અને આપણને ગમે આપણા વખાણ, તો એને કેમ ના ગમે? શિશુપાળ ગાળ દે, પણ આપણે કઈ શિશુપાળ થોડા જોઈએ? આપણને ફટકાર મળતી હોય, શિશુપાળ જેવા થવા દે, ના જવાય. પણ છતાં ભગવાને શિશુપાલ ની માને વચન આપેલું કે એના 99 ગાળો હું સહન કરીશ, સોમી નહીં કરું. તો એની માએ કહ્યું, શિશુપાલ જરા મુરુ સાચવીને બોલજે. છતાં ઈર્ષાળુ વ્યક્તિ કેવો હશે? એટલે ભગવાને એનો ઉદ્ધાર કરી નાખે મારી. ભગવાનના હાથે જે મરે એ તો એનું જ જીવડું છે, તો એનો ઉદ્ધાર કેમ થાય? પણ એનો જરા જુદો ઉદ્ધાર થાય. કોઈને મેથી પાક મળતો હોય ત્યારે એને થોડું ભાન આવે. આપણે કઈ ગધેડાના દીફડા મારીએ ત્યારે એને ભાન આવે. તેવી રીતે ઈર્ષાળુ લોકોને જરા સારા દંડા પડવા જોઈએ. તો પણ આ ઈર્ષાળુ લોકો વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવે. આપણે ભગવાન તરફથી ઈર્ષા ન રાખી શકાય. જો થોડા સદગુણો પ્રાપ્ત કર્યા હોઈએ, ભગવાનનું નામ લેતા હોય, એ સંસ્કારમાંથી આવતું હોય, ઘરમાં કેવી રીતે આપણે ઉછેરેલા છે તેના તરફથી આપણને ભક્તિની પ્રવૃત્તિમાં પણ જોડાતો મોકો મળે છે, નહીં તો ના મળે. તો ભગવાનની પ્રકૃતિ અને જીવની પ્રકૃતિ બંને સરખી બતાવી છે, પરંતુ આ ભૌતિક અવસ્થા જે ઈર્ષા થકી ભગવાન એને માટે જોગવાઈ કરી હતી, તેમાં એ ભૌતિકતાનો માલિક થવા જાય. દંડા પડ્યા વગર કોઈ માલિક ભોગવી નથી શકતો. એ એટલી બધી ભૂલ કરે છે સંસારમાં. ભૂલ ભૂલાવણી અને ભવાટવી પણ કહેવાય. અટવાઈ જાય માણસ, એવો આ ભવનો વગડો છે. તો આ ભાવમાં આપણને બચાવનાર કોઈ નથી. જેને ફરજ રૂપે વારંવાર જન્મ લેવો પડે છે, વારંવાર મૃત્યુને શરણ, વારંવાર બુઢાપો આવતો હોય અને વારંવાર રોગ આવતો હોય, એનું ખરેખર અનુદર્શન કરવાનું, એટલે એના ઉપર ધ્યાન આપવા માટે મનુષ્ય જન્મ આપેલો છે. અને એનું તારણ ભગવાનના નામ થકી આપણને આ કળિયુગમાં મળે છે. દાન થકી દ્વાપર યુગમાં મળતું હતું, યજ્ઞ થકી ત્રેતા યુગમાં મળતું હતું, અને તપશ્ચર્યા સુધી સત્યુગમાં આપણને ભગવાનના નામ થકી કળિયુગમાં એ તારણ મળે છે. છતાં આપણને એમાં રસ ન હોય તો કેવું દુર્ભાગ્ય. હા, એટલા ખતે જાગો ત્યાંથી આ સવાર. ભગવાનના વિષયમાં ભગવાનનો અંશ છે તો એની સાથેનો સંબંધ પહેલો, બીજા બધા સંબંધ પછી. હા, જેણે ભગવાન સાથે સંબંધ નથી જોડ્યો, હા, એ પોતાની જાતને ઓળખી શકતો નથી. ભગવાન જેમ સમજાવે એના સંબંધ થકી આપણે આપણી જાતને ઓળખી શકીએ. અને એ બધી તાકાત ઓળખવાની, રિયલાઇઝ કરવાની, એ બધી તાકાત ભગવાનના નામમાં આપેલી છે. એટલે ભગવાનનું નામ આ કળિયુગમાં એટલી મહત્તા ધરાવે. હા, નહીં તો થોડી ઘણી બુદ્ધિથી કોઈ, ધારો કે બે ચાર શાસ્ત્રના ચોપડા ઉથલા આવેલા હોય, તેનાથી કંઈ પંડિત નથી થતો. એના કોઈ પણ ઉપાય કામમાં નથી આવતા. કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજા બધા જો ફાંફા મારતા હોય ને તો લોડાના ચરણા ચાવવા જેવા છે, વ્યર્થ સમય બગાડવા જેવો નથી. જીવન ટૂંકું છે, હા, આળસુ તો છે, બુદ્ધિ પણ એટલી બધી તીવ્ર નથી, બેર મારી ગયેલી હોય કળિયુગના માણસ માણસોની. હા, તેમાં ઉપરથી હંમેશા પીડિત હોય, કોઈ પણ આપણને ત્રાસ આપી જાય. દુર્ભાગ્ય જીવ આ કળિયુગમાં જન્મવું તો મોટું સદભાગ્ય છે, તો ફાંકો સામો રાખે. મુજ પરતાવ કેમ દે છે એ દુર્ભાગ્યની નિશાની છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ કળિયુગમાં, પણ દુર્ભાગ્યને સદભાગ્યમાં પલટવું હોય તો એ બ્રહ્માંડે ભ્રમિતે હોય કોણ ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદ પાસે ભક્તિ બતાવી છે. હા, ગુરુ અને ભગવાનની કૃપાથી આપણને આપણા જીવનમાં જ્યારે ભક્તિ પાંગરતી હોય ને ત્યારે દુર્ભાગ્યનું સદભાગ્ય પલટી જાય છે. એવા કોણ કેટલા, કઈ કઈને થાકીએ તો એ માણા બધા ભગવાનનું નામ લેવા મોડું ના ખોલે. કેમ, આળસ ભરાઈ ગયું, અહંકાર ભરાઈ ગયો, એટલે ભગવાન દુશ્મન કહેવાય. પણ આપણે દુશ્મન કહેવાય એમ નહીં સ્વીકારી અહંકાર, કે ના ના હું તો ભગવાનનો રોજ પાઠ કરું. રોજ પાઠ કરે તો કેટલી પ્રગતિ થઈ. અરે ભૌતિક પ્રગતિ થઈ, ભગવાને મારી બધી ઈચ્છા પૂરી ના, અરે પછી બધું લઈ લેવાનું તેનું શું, પછી જવાનો ક્યાં? હા, તો કમલ જલ દલ જીવન તલમ, કમળના ને પાંખરી પર પાણીનું ટીપું કદાપી ટકે નહીં. જરા વેણાવ્યું એટલે ગયું કામ નહીં. એટલે આ સમયનું વેણ એવું છે કે ક્યારે માણસ ટપકી જાય, એનું અસ્તિત્વ મટી જાય. ભૌતિક અસ્તિત્વ, આધ્યાત્મિક અસ્તિત્વ જો જાણતો હોય તો બની રહેશે. અજાણમાં આવતો તો ફરજિયાત ને પેલી જન્મ મરણની ઘંટીમાં ગુમવું પડે છે. એટલે આપણે આપણું જો ભવિષ્ય ઈચ્છતા હોય તો ભગવાનના નામનો પરિચય કરવાનો, નામ પ્રત્યે થોડું આકર્ષણ હોય તો ભગવાનના નામ થકી આપણી આ ખરેખરી વાસ્તવિક સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થશે. એમ કે જે માણસ મનુષ્ય જન્મમાં પણ પોતાની આત્માને ઓળખી નહીં શક્યો હોય તો એ પશુ માનવ, એને બીજી યોનિ ભલે સારું કામ કરી ગયું કે ગમે તે, બીજી યોનિ મનુષ્યને નથી મળવાની. હા, દેટ ઇઝ ભાગવતમ સેસ. ભાગવતમ બહુ વ્યાસદેવની પુખ્ત અવસ્થામાં રચાયેલું છે, અંતિમ શાસ્ત્ર છે, અપૂર્ણ એ વિશુદ્ધ શાસ્ત્ર બતાવેલું છે. જે કઈ પ્રશ્નો હોય ધર્મ વિશેના, થોડી ઘણી જાણતા અને સમજણ ના પડી તો પૂછી શકો છો, પણ મોડું ખોલવાની જરૂર નહીં, તો ઇન્ટરનેટ પર પણ પૂછી શકો છો, મોડું નહીં ખોલતા આવતા. પણ ભગવાનનું નામ લેવાની ફરજ તો પડશે જ, આંગળી ઘાલીને પણ બોલાય છે એમથી બોલો તો બહુ જ સારું. બોલો હરે કૃષ્ણ,
હરે
હરે કૃષ્ણ,
હરે
કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ,
હરે હરે
હરે હરે,
હરે રામ
હરે રામ,
હરે રામ
હરે રામ,
રામ
રામ રામ
હરે
હરે હરે
હરે. તમારો બધાનો બહુ ધન્યવાદ. ઓકે,
આપણે જે બધા આપે છે માતાજીઓ જે પછી બેઠા છે તેને બનાવ્યું છે, તે લોકોને આપણે and amare also would like to thank Keshav Prabhuji and family for your gracious once again she hold high and prasadam meloke ke loke ne thank you kar rahe
hari ma.
So Keshav bhai name bolani agali yatri kar rahe hain family
Govinda hari Gopal hari
ગોવિંદ હરિ ગોપાલ હરિ,
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 ગોવિંદ હરિ
જય જય દેવ હરી,
જય જય പരമഹംസ പരിഗ്രഹിച്ചാരി അസ്പർശിക്കുന്ന ചരണാചാര്യ ജഗദ്ഗുരു പ്രഭാത്
ജയ
ജയ പരമഹംസ പരിപ്രചാര്യ നിത്യവാദ സിദ്ധാന്ത സരസ്വതി ഠാകുർ മഹാരാജ് അനന്ത കോടി വൈഷ്ണവ നമചാര്യ ഠാകുർ ശ്രീരാധാകൃഷ്ണ ഗോപിനാഥ് ശ്യാമകുണ്ട രാധാകുണ്ട ഗിരി ബ്രജവൃന്ദാവൃന്ദാം നദിമാധാം ജഗന്നാഥപുരി ധാം ഗംഗാമായി ജന്മാമായി ഭക്തിദേവി തുളസി മഹാരാണി സമാവേത ഭക്തവൃന്ദ ഗൗര പ്രമാ
ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ ശ്രീ 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 ശ